ये बेंसरी चंपा बेनना समय सार ना कलश 133 134 नो सार
એટલે જે જેને ધર્મની રુચિ જ નથી એવા જીવોને પાછા કઈ રીતે વળે? તો એને ઓલા રમકડાથી રમતો હોય છોકરો, તો એને હીરા મોતી ઓલા કાચના કટકા દેખાડે, એને હાથે હીરા મોતી દેખાડે તો એને કઈ કિંમત નથી એની. તો એને તો જે આપો હીરા મોતી કાચનું આપો, તો એને જેને કઈ ધર્મની રુચિ જ નથી એવા જીવોને શું સમજાવે? પેલા અધ્યાત્મની વાતો કરે તોય શું સમજે? આચાર્ય કેટલું વ્યવહાર તું શરૂ કરી અને તું પછી તારી યોગ્યતા પ્રમાણે અધ્યાત્મ ને સમજી લે, એટલે વ્યવહાર ની અંદર થોડા થોડા અધ્યાત્મ ના ટુકડા આચાર્ય ના આવી જાય એ સમજવો સમજે. બાકી કેટલાય જીવો તો ક્યાંય પડેલા હોય છે, અધ્યાત્મ ની રુચિ નથી હોતી, એવા જીવોને ઉપર લાવવા માટે આચાર્ય પેલા શું બની ને એવી બધું દેવલોક ની ના બધી વાતો કરે. એમાં એને પછી હાચા હીરા મોતી છોકરાઓને દેખાડે જેને કઈ ખબર નથી હીરા મોતી ની એની કિંમત નહીં, હાચા ખોટા બધું એક જ લાગે, શું એને સમજાવે? હાચા દેવ એ કથનો જાજા એમાં શાસ્ત્રોમાં આવે છે કે કોઈ રીતે જીવ આમાં વળતો હોય તો ભલે ગમે એ રીતે જીવ ધર્મ તરફ વળે અને વળીને પછી આત્માનો વિચાર કરે તો ઠીક છે. અને ભેદના કથમાં મૂળ હોય છે જાજા, અને એને અધ્યાત્મ ને સમજનારા એવા રૂચિ સંક્ષેપ રૂચિમાં સમજનારા ઓછા હોય, આવી રીતે સમજનારા જીવો મન મન તૈયાર થાય. એટલે એક તો આચાર્યદેવ ને અમુક જે પોતાને વિકટ જે તરફ ઢળતો હોય એ શાસ્ત્રો રચે, પણ ભેદ વાળા શાસ્ત્રો વ્યવહારના ભેદો ઘણા જોઈ છે, એટલે એ શાસ્ત્રો હોય છે ઘણા એવું થાય છે. અને અત્યારે તો કેટલા અધ્યાત્મ ના તો વિછેદ ગયેલા છે, મૂળ અમુક જ રહેલા છે. આટલું બધું ક્યાં રસ્તે છે કેવું? બધાને વાળવા માટે પ્રયત્ન કરતા અંદર અંદર અધ્યાત્મ રાખેલું હોય એ જે પાત્ર જે હોય ગોતી ગઈ અંદર થી, બાકી વ્યવહાર ની વાતો જે સ્થૂળ બુદ્ધિ વાળા હોય એ બધું વ્યવહાર ગ્રહણ કરી દે એવું થાય. બાકી ઘણી રૂચિ વાળા કોઈ દ્રવ્યાનુયોગ ની રૂચિ વાળા હોય, કોઈ કરણાનુયોગ ની રૂચિ વાળા હોય, કેટલાક અનેક જાતની રૂચિ વાળા જીવો હોય એ જીવોને જે રૂચિ, એમ કે અત્યારે કોઈ રીતે એમ ધર્મમાં વળતા હોય તો ગમે રીતે વળે છે, પછી જે પાત્ર હોય અધ્યાત્મ ને ગ્રહણ કરે. એમ કે આયુ સરસ માર્ગ એક અધ્યાત્મ, પણ એવી રૂચિ વાળા જીવો જોતા નથી, એમાં જીવ અમુક જ નીકળે છે. અને એના પ્રયોજન ભૂત ભેદ જે હોય તો ઓછા જ પડે છે, પછી એનો વિસ્તાર થાય, એનો ઉપદેશ તરીકે એનો વિસ્તાર ઘણો થાય, એમાં ગુરુદેવ જેવા અધ્યાત્મ નો વિસ્તાર કરનારા કોક જ નીકળે. એવી જાતની ગુરુજીને વાણીને અધ્યાત્મ નો આવો વિસ્તાર કરનાર બધા ઓલા પંડિતો ને પૂછજો અધ્યાત્મ નો વિસ્તાર કેવી રીતે કરવો. ગુરુજીની વાણીને એવી પ્રબળ વાણી હતી કે અધ્યાત્મ નો એટલો વિસ્તાર કરતા અને એક એક શબ્દ ઉભરા શાસ્ત્ર ના શાસ્ત્ર કરે એવી જાતની એમની વાણીનો વિસ્તાર આવતો હતો અધ્યાત્મ. આચાર્ય ની વાણી તો બધાને લાગુ પડવી જોઈએ, એટલે વ્યવહાર થી શરૂ કરે એમાં નિશ્ચય નું આવે, પણ જેની રુચિ હોય સમજે. યોગમાં એ આવે કર્ણાનું યોગમાં અંદર અધ્યાત્મ તો ભેગું હોય જ, પણ જેની જે રુચિ હોય ગ્રહણ કરે છે. કથાનું યોગ કોક ને એમાંથી કોક વળે છે, આવા આવા પ્રસંગો બને એમાંથી કોક વળી જાય છે. ચરણાનું યોગમાંથી કોક વળે છે, કોક બધી કોકને બસ એવી ત્યાગની ને વૈરાગની ને એવું જ બધું ગમતું હોય છે. એટલે આચાર્ય બધા કથનો કરે એમાં જઈને જે લાયકાત હોય સીધી રીતે અધ્યાત્મ આવડે. એટલે છોકરાઓને સીધા હીરા મોતી દેખાડે આચા શું એને સમજે? નહીં જેનો અધ્યાત્મ રુચિ ન હોય એવા કોક આવીને કે ગુરુદેવ તમે આત્મા આત્મા કરો એ સમજાતું નથી. તો એક કોક શેઠ આવ્યો હતો કે અમને તો ઊંઘ આવે છે, એ હો કોક એવા કોક નીકળે છે એવું કઈક એ પોતે કે હું કરો ને મને ઊંઘ આવે એમ પોતાનું પોતે કે, લેકિન મને તો આવું થતું હતું કે તમે કયો એમાં હું બહુ ન, પછી તો સમજતો પણ આવું ગુરુદેવ કહેતો હતો કે મને એવું કહેતો હતો એવા કોક નીકળે છે. કારણ કે પોતાની કાર્ય ધોરણે બરાબર સંભાળી રહ્યો છે, પોતાને બીજા કર્મો નહીં આવવા માટે છે ને, ભવિષ્યના કર્મ પાછળ નહીં બંધાય એના માટે પોતે સંવર ઉભો છે, એની કાર્ય ધુરા ને સંભાળે. રાગાદિક કર્મો થી જુદો પડી ગયો વેદનામથી. પછી ભવિષ્યના જે કર્મ છે એને આવવા દેતો નથી અને રોકતો ઉભો છે. અલ્પ અસ્થિરતાને લઈને આવે છે એ ગૌણ કર્યું છે, એને રોકતો ઉભો છે અને સંવર રોકી રાખે છે. અને નિદ્રા જે પેલા બંધાયેલા કર્મ એને નિદ્રા નિદ્રા માટે થઈને નિદ્રા પ્રવેશ કરે છે. અને આ તો સંવર તો એને રોકી જ રહેતા છે, ઉભું છે. પોતે નાયક ની ધારા પ્રગટ કરી એમાં આશ્રવો રોકાઈ ગયા છે અને હવે મૂર્છિત થતો નથી. સેમાય તે એને આવરણ નીકળી ગયું છે. આવરણ એટલે જે દ્રષ્ટિ અપેક્ષા નહીં, જે હતું આવરણ એ નીકળી ગયું છે અને નાયક નાયક ની દશા પ્રગટ થઈ ગઈ છે. હવે એમાં મૂર્છિત ક્યાંય થતો, અનાદિની જે મૂર્છા એકત્વ બુદ્ધિ ની મૂર્છા હતી એ મૂર્છા તૂટી ગઈ છે. હવે મૂર્છા વાસ્તવિક છે જ નહીં, નાયક ની જાગૃત દશા પ્રગટ થઈ તે મૂર્છા નથી, પણ હજી અધુરાશ છે, જ્ઞાન ઓછું છે. એ અપેક્ષા કઈ બધું નથી જાણતો. સ્વપર પ્રકાશ જ્ઞાન એને જે કેવળ જ્ઞાન એને હોય જ્ઞાન કઈ પ્રગટ થયું નથી, એ તો બધી અધુરાશ છે. પણ આ મુખ્ય જે મૂળ જે મિથ્યાત્વ જે અનાદિ સંસાર જે ચાલ્યો હતો તો એ તૂટી ગયો અને સંવર થઈ ગયો. મુક્તિની દશા મુક્તિનો અંશ પ્રગટ થયો એટલે હવે આગળ વધતો જ્યાં જાય ત્યાં આ નિદ્રા શરૂ થઈ જાય છે. ભાવ નિદ્રા નિદ્રા વિનિદ્રા કર્મ છૂટી જાય છે. અંતરમાંથી ભવિષ્ય આવનારા બધા રાગાદિક એ પણ બધું અમુક પ્રમાણ સરજ આવે છે, એકત્ર બુદ્ધિના હવે આવતા નથી. કળશ થી શરૂઆત કરી છે નિદ્રા દિવા. નાયક 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 ને ગ્રહણ કરતો આગળ જાય છે. નાયક ને તો ગ્રહણ કરી જ રાખ્યો છે, હવે નાયક ને છોડતો નથી. એ નાયક ને ગ્રહણ કરવાથી એમાં ચૈતન્યમાં ચૈતન્યનું મોટું વૃક્ષ અને નિર્મળતાનું પ્રગટ થાય છે. દ્રવ્ય સ્વરૂપે તો ચૈતન્ય છે જ અને પ્રગટ નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. સંવર ને તો ઠેઠ લઈ લીધો છે, ઠેઠ કેવળ જ્ઞાન છે. એવી રીતે નિદ્રા ને પછી નીચે શરૂ કરે છે. અનાદિ કારણની જે એકત્વ બુદ્ધિ હતી એ તૂટી ગઈ, તૂટી ગઈ નાયક દશા પકડી હતી. પણ હજી તો એ અધુરાશ બાકી રહે છે, અધુરાશ બાકી રહે છે. એની નાયક ની ઉગ્રતા તીક્ષ્ણતા પ્રગટ થાય છે એટલે નિદ્રા શરૂ થઈ ગયા છે. હજી નિદ્રા જે અમુક અંશે છે સમ્યક દર્શનમાં, પછી જયારે લીનતા પ્રગટ થાય ચારિત્ર દશા આવે ત્યારે નિદ્રા એકદમ થાય છે અને નિર્મળતા વધતી જાય છે. કઈ જેવી ક્યાંય શાંતિ કુદરતી આ મંદિરો નામ બધું સ્થાન એવી જાતનું રચાયેલું છે કે બધાને જેને આવે એને શાંતિ મળે. 45 વર્ષ સુધી ગુજરાતી રહેજે એમ જ લાગે જાણે આ બધું શાશ્વત શાશ્વત કઈ હોતું નથી. પણ મહાપુરુષ ઉપર તો એવી ભાવના હોય કે બોલે તેવું સ્વાધ્યાય મંદિર બિરાજે છે ને હોય ને એવી જાતનું જાજુ હું તો ને આવી જ નથી. અને ગુરુદેવ વાણી પાછળ પાછળ એવા પંચમ કાળમાં એવા ભાગ છે કે બહારના સાધનો તો ઘણા મળે છે અને પાછી આ ટેપુ એટલે શાસ્ત્રો એટલા શાસ્ત્રો છપાય એટલા કે માણસોને સાર સંભાળ કરવી મુશ્કેલ પડે અને ઘરમાં રાખવા મુશ્કેલ પડે એટલે જાતના તો શાસ્ત્રો હાથમાં આવે છે. એમાં તમારે વિદ્યા વિદ્યા થતા થતા વિદ્યાને સંભાળવા નથી જ ચને આવું ત્યાં જોવા કે બેસો. સંભાળમાં એ બહારના સાધનો એટલા ઉડી ગયા છે એમાં બાર ને બાર વાળા ને દેખાડવાની બધી વ્યવસ્થા નથી. હું ચાહું છું તમે જોશો કરવા ઠીક છે ત્યારે પછી છે ને અમુક બધા શબ્દ શબ્દમાં જો શબ્દ શબ્દ પણ એ ઉપદેશમાંની જુદીઓ છે ને શાસ્ત્રોમાં અમુક જ લેવાય, એ બધું નું લેવાય, એને એને ટૂંકા શબ્દ અંદર જાજુ રહસ્ય આવે એવા ગુરુદેવના પ્રયોજનભૂત અંદર જે રહસ્ય ભરેલા હોય ને એ લેવાય. એ બધા એમ જ કે છે ને ગુરુ અમુક શાસ્ત્રોના એમાં ભેલો આગમ ભેગું હોય પણ એ એ જુદું હોય ને ઓલું પણ શાસ્ત્રોમાં ઉતરે એ જુદું હોય. પાછું જુદા દર્શન તેમને મોઢે મોઢે આપે છે, પુષ્પ દંતભૂત વળીને જ્ઞાન આપે છે, એવું ધવળનું જ્ઞાન, એ ધવળનું જ્ઞાન એ આપે છે, મોઢેથી આપે છે. એની શક્તિ કેટલી પુષ્પ દંતભૂત વળી આચાર્ય મની હોય એ જ્ઞાન, જે અનુભૂતિનું જ્ઞાન એ જુદી વાત ને. આ બધું જે આ ગણિતાનો યોગ જેવું જ્ઞાન એ મોઢેથી આપે છે અને એ બધું યાદ રાખે છે. અનુભૂતિનો અનુભવ સાથે મેળવીને એની સંધ્યા તો એની ગણિતાનો યોગ, એ ગણિતાનો યોગ તો અમુક ભગવાનની પરંપરાથી ચાલ્યો હતો એ પ્રમાણે હોય, એ બધું મોઢે આપે છે, મોઢેથી બધું યાદ રાખે. એ કેટલી શક્તિ નથી, આમ લખીને યાદ નથી રાખતા, મોઢેથી યાદ રાખે છે, એ કેટલી શક્તિ છે. પછી પોતે લિપિબંધ પછી કરે છે, એ વખતે લિપિબંધ કરતા નથી. આચાર્યને એમ છે કે હવે બધાની શક્તિ ઓછી થતી જાય છે, આ મોઢેથી યાદ રાખવા, અંદરમાં જે આ જ્ઞાન પ્રગટે છે અને એવી શક્તિ બધાની ગતિ ગઈને બધાની શક્તિ ગ્રહણ કરવાની અને આ બધું વિચે જાય એવું લાગે છે. એટલે એ આચાર્યને જ્ઞાન આપે છે મુનિઓને. પછી એ લોકો મુનિઓના લિપિબંધ કરે છે શાસ્ત્રો, લિપિબંધ કર્યું તો શાસ્ત્રોના ભંડારે એમને રહી ગયા. તાળપત્ર ઉપર આચાર્ય લખતા પછી એમાં શાસ્ત્રો લખાય, એનાથી પાછી વાંચવાની શક્તિ છે. બધા ટિપ થઈ ગયું એમાં. આ વળી અત્યારનો કાળ કઈક એવો થઈ, જેમ શક્તિ ઘટતી જાય એમ બધા સાધનો મળતા જાય છે. એ ગુરુદેવ નું પ્રતાપ છે, સાધનો બારમાં મળતા જાય છે. અણી ક્યાં વહી ગઈ એમ થાય, તો ગુરુદેવ વાણી તો છે એમ છે, વાણી જાણે સાક્ષાત ગુરુદેવ બોલતા હોય એમ છે. વાણી ક્યાં સાંભળવી એમ થાય, બધા ટેપ ઉપર સાંભળે છે એમ થાય, કેવી જાતનું બોલે છે બધું એમના ટેપમાં તો ખ્યાલ આવે છે. કેવા પડકાર કરે છે એના ઉપરથી મહાપુરુષ કેવા થાય, અવાજ ઉપરથી ખ્યાલ આવે એવું છે. શાસ્ત્રોની અર્થો કરતા હોય એમાંથી ખ્યાલ આવે, એક એક શબ્દને કેટલો કેટલો વિસ્તાર કરે છે, એક શબ્દમાં આખું બ્રહ્માંડ ખરું કરી દે છે. આપણે કહીએ છીએ ને ભગવાનની વાણીમાં ચાલ બ્રહ્માંડનું સ્વરૂપ હોય, આ ગુરુદેવની વાણીમાં એવો અતિશય તો એક એક શબ્દમાં જાણે બધું બ્રહ્માંડ ખરું કેમ કરતા હોય. ત્યારે બાજુનું એક એક વાક્યની અંદર આચાર્યને એક વાક્યને બધું જાણે આખું બધું રહસ્ય જાણે કેમ ખુલ્લું કરતા હોય એવી જાતનું વાણી હતી. ચારે બાજુનું કઈ લે એક શબ્દ લઈ જાય કોઈ કહેવા તો એ એક વાક્ય કેટલું એક નીતિ કેટલું હલાવતા થાય એની વાણી કેવી જાય, અંદર શક્તિ કેવી જાય, સહજપણે આવી જ આવતું. સમ્યક દર્શન જ્ઞાન વૈરાગ્ય એવી શક્તિ છે કે એ શક્તિ આશ્ચર્ય ઉપજાવે છે. જ્ઞાની તો એનું યથાર્થ સ્વરૂપ સમજે છે પણ જેને જ્ઞાન નથી અજ્ઞાન દર્શન એને આશ્ચર્ય ઉપજાવે છે કે આજે કઈ જતું. ચક્રવર્તીઓ ભ્રષ્ટાચારમાં રહ્યા છતાં એને લેપ લાગતો નથી, નિર્લેપ ને નિર્લેપ. વૈદો જેમ વિષનું ઢેર મારી નાખે એમ એને ઝેર ચડતું નથી, એમાંને ઝેર નથી ચડતો. ભ્રષ્ટાચારમાં રહ્યા છતાં જ્ઞાનીને એ બધા બહારના પ્રપંચમાં બહારના કષાયોમાં વિષય કષાયોમાં રહેલા ચક્રવર્તીને ઝેર નથી ચડતો, એની જ્ઞાન વૈરાગ્યની શક્તિ કેવી જતી. એનું સામર્થ્ય કોઈ જ્ઞાનનું પણ એવું છે ને વૈરાગ્યનું પણ એવું છે. એ તો સંવર્તની કાર્યધુરાને એનું કાર્ય જે માથે ઉપાડ્યું, સંવર એનું કાર્ય જે ઉપાડ્યું તો બરાબર એને રોકતો પૂછે કે પાછા ભવિષ્યના કર્મ આવતા નથી. નાયક ને એકદમ ગ્રહણ કરીને ઉભો છે. નિદ્રા તો વિશેષ પુરુષાર્થ માં આગળ જાય છે. નાયક ની તીક્ષ્ણતા કરતો એ જુદો પડેલો નાયક અનાદિથી એકત્વ બુદ્ધિમાં એકત્વ બુદ્ધિથી પરિભ્રમણ કરનારો જે આત્મા એને જે લેપ લાગે છે એ લેપ એવો હોય છે કે ટૂંકું મુશ્કેલ પડે અંદર એકત્વ બુદ્ધિ નથી ગઈ ત્યાં સુધી. અને જે જ્ઞાયક છૂટો પડ્યો એ ચક્રવર્તીના રાજમાં રહેલો છતાં એને લેપ લાગતો નથી. એ કઈ જાતનું એને અંતરમાંથી કઈ જાતનું એનું જ્ઞાન અને કઈ જાતનું એનું વૈરાગ કે એને લેપ નથી લાગતો તો એ ન્યારો ને ન્યારો અંતરમાંથી ન્યારો ને ન્યારો બધી રીતે અંદર ત્યાગ વર્તે છે. દ્રવથી દ્રવ ને ઓળખીને દ્રવ ઉપર જે દ્રષ્ટિ થાપી એને બધી રીતે તિલાંજલી આપી સમજે. વિભાવને કોટી કોટી એને બધી રીતે નવ નવ કોટી તિલાંજલી આપીને ઉભું છે કે હું સ્થિરતામાં લીન થાઉં ત્યારે બધું તને છોડીને ચાલ્યો જવાનો છું. અત્યારે ઉભો છું મારી મંદતાને કારણે તને તોડીને તારો ક્ષય કે હું અંદર નાયકમાં એવો ચાલ્યો જઈશ કે બધું તૂટી જવાનું છે. એવી જાતને વૈરાગનું સામર્થ્ય જ્ઞાનનું સામર્થ્ય મળ્યો છે. એવી રીતે ઉભો છે ભ્રષ્ટાશ્રમમાં ઉભેલો સમ્યક દ્રષ્ટિ એને ઓળખવું મુશ્કેલ છે. એટલે કે છે કે એનું બધું નિર્જરા કારણ બધા કર્મ ઉદય આવીને ખરી જાય છે. એને લેપ નથી લાગતો એને ઝેર ચડતું નથી. એની દિશાને સન્મુખતા આખી નાયક તરફ થઈ એને મોઢું એને પીઠ લઈ દીધી છે વિભાવને અને સ્વરૂપ સન્મુખ દિશા કરીને ઉભો છે. એની સામે જોવાની એની ઈચ્છા પણ નથી. ચૈતન્ય નિહાળી ગયો છે પણ જે અનાદિના છે ઉદય એવા કરે છે પૂર્વના એ અસ્થિરતાથી જોડાય છે પણ એ અંતરમાં ચૈતન્યમાં એવો દ્રઢ ઉભો છે કે એની લેપ નથી. આચાર્ય દ્રષ્ટિનું કેવું સામર્થ્ય છે એનું વર્ણન કર્યું છે. એ હજી અધૂરો છે. કેવળ જ્ઞાન નથી થતું એનું સામર્થ્ય કોઈ જુદી જતું છે. અજ્ઞાનીના વ્રત તપ કરેલા તો એને એને કર્મ તૂટતા જ નથી. એને નિદ્રા થતી નથી. એને એના વ્રત ને તપ ને કોટી ભવો સુધી કરે તો એને વાસ્તવિક નિદ્રા ન થતી. એને જ્ઞાનીને એક શ્વાસોશ્વાસમાં નિદ્રા થાય છે એક ક્ષણમાં નિદ્રા થાય છે. એમાં ઉભેલો ચક્રવર્તીના રાજમાં નાયકને આગળ રાખીને નાયકને ઉર્ધ્વ રાખીને ઉભેલો જો સ્વરૂપમાં લીન થાય તો એક અંતર્મૃતમાં એનું બધું તૂટી જાય એમ છે. એવી શક્તિ ધરાવે છે. ત્યારે ઓલો કોટી ભવો સુધી જે વ્રત નિયમો કરે છે તો કર્મ તૂટતાનો આવે છે ને કરોડો ભાવ સુધી વ્રત નિયમ તો જે નિદ્રા થાય નિદ્રા શું ને વાસ્તવિક નિદ્રા થતી નથી. અને સમ્યક દ્રષ્ટિ એક શ્વાસોશ્વાસ નિદ્રા થાય. શ્વાસોશ્વાસ એટલે એક અંતર્મુખ. ભરત ચક્રવર્તી કેટલા વર્ષો સુધી ચક્રવર્તીના રાજમાં રહ્યા છે તો પણ એક ક્ષણમાં એક અંતર્મૃતમાં કેવળ જ્ઞાન પામી જાય છે. એ કેવા અંદરથી ન્યારા હશે એ ક્યાંય રોકાતા નથી. એ ક્ષણની અંદર વૈરાગી તો છે જ પણ અંદરમાં એવો વૈરાગ વધી ગયો અંદર સ્વરૂપમાં લીનતા વધી ગઈ એક અંતર્મૃત કેવી જાતના ન્યારા અંદર રહેતા હશે. બહારથી જોઈ તો સાધનોનો પાર નથી અનુકૂળતાનો પાર નથી સામગ્રીનો પાર નથી. એટલી સ્ત્રીઓ ને એટલા નોકરો ને એટલી સામગ્રી ને એટલા રત્નો ને એટલા બધા કઈ પાર નથી. એટલા સુદર્શન ચક્રો ને એ બધા સુદર્શન ચક્ર છે એક અને બીજા બધા રત્નો છે જડ રત્નો ચેતન રત્નો બધા રત્નો નંબર ઉપરથી દેવો હાજર થાય છે એને સેવા માટે ચક્રવર્તી તો એ ન્યારા ને ન્યારા એ કોઈ જ્ઞાન ને વૈરાગ નું સામર્થ એને કોઈ જુદી જાતનું છે. ઓલા ઘણા એમ પૂછે કે નાની ને બધું એને ગમે એમ કરે તો એને બંધ નથી, અમે તો જરા કરી તો અમારે બંધ, આ તે કઈ જાતનું છે? તો એનું અંતર જ જુદી જાતનું છે, ન્યારો છે અંતરમાંથી. એવું ઉદાસીન થઈ ગયું છે અંતરમાંથી, બહારથી ઉદાસીન ન દેખાય તો અંતરમાંથી ઉદાસીન થઈ ગયું છે. કૃપા કરીશ ને તને તો નિરાજ છે એ અમારે જાય છે કેમ કરો આપણને, તો તારી તો અંદર નાયકની પરિણતિ છે, પણ એને તો એમ ખેત અમુક અસ્થિરતા તરફનો ખેત તો છે, અંદર એકત્વ બુદ્ધિનો ખેદ નથી. અરે પર્યાયમાં ક્યાં ઉભો છું અસ્થિરતા, દ્રવ્ય દ્રષ્ટિમાં પ્રભુ તુલ્ય તો પર્યાયમાં ક્યાં ઉભો છું? એમ ભાવના ભાવે છે નાની તે મુનિઓ જે જંગલમાં જઈને આત્માની સાધના કરે છે, આરાધના કરે છે, અરે હું અમારો બોલ છું. ચક્રવર્તી સનત કુમાર ચક્રવર્તી જરા કઈક બન્યો તો શરીરમાં રોગ આવે, ક્ષણમાં અંદર ચૂંટીને ચાલી રાખેલા છે, પછી છોડીને કોઈને હામું જવા ઉભા રહેતા નથી.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.